સજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 2/3/2015
વચનામૃત ગઢડા અંત્ય 12 કરામતનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1884ના અષાઢવદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવાજે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં જે. હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં, અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું, અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે જ સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો, જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય, અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતી ટળે નહીં, અને અનંત બ્રહ્મહત્યા કરી હોય ને અનંત બાળ હત્યા કરી હોય ને અનંત સ્ત્રી હત્યા કરી હોય ને અનંત ગૌ હત્યા કરી હોય ને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય, ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કયા છે, પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે, અને જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે, ને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થતો નથી, અને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે, ત્યારે કોઈ કહેશે જે જીવનો નાશ કેમ થતો હશે, તો ત્યાં દ્રષ્ટાંત, જેમ હિજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવળ વૃંદલ કહેવાય, તેમ જે ભગવાન ને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય છે, કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી જ શકે નહીં, માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો, એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં. અને વળી પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં, જેમ દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધ રૂપ સર્પની લાળ પડી છે, માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે, એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહના જે સગા સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં, એમ સંસારમાંથી નિસ્પૃહ થઈને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહીં, અને આ જે વાત તે કરામત જેવી છે, એમ કહીને શ્રીજી મહારાજે વાર્તાની સમાપ્તિ કરી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્યનું 12મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 9 સર્વદેશી સમજણ.
વાત 118. સ્વામિનારાયણ અરે, સ્વામીએ વાત કરી છે જેટલું જ્ઞાન છે તેટલો જ સત્સંગ છે, ને વાતો સાંભળી સાંભળીને જે ઠરાવ કર્યો હોય તે જ ખરું છે. વાત 119. સ્વામિનારાયણ અરે, સ્વામીએ વાત કરી છે બીજા વિષય ત્યાગ થાય પણ ખાવું ને સ્ત્રી એનો અભાવ તો કોઈ દિવસ આવે નહીં, ને એ બે તો મૂળિયા છે. કુંજ બિહારી દાસ પ્રથમ આવ્યો ત્યારે પુરીને કહે ફરણી ફરણી જેવું આ શું છે, પછી તો અન્નકૂટ કરવા શીખું, તેમ શીખે તો બધું આવડે, પણ એકવાર ભગવત પ્રસાદજીએ પૂછ્યું જે પતાસા પાડી આપશો, તો કહે હું પતાસા પાડવા આવ્યો નથી, ત્યાર કેડે તો પ્રાગજી ભગતને ઝેર દીધું, તે જ્યારે આવ્યો ત્યારે એવો આશય નહોતો, પણ સંગે કરીને જીવનું ભૂંડું થાય છે। વાત 120। સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે બલક બુખારાના પાદસાનું બબરચીખાનું 300 ઊંટનું હતું અને 300 ઊંટ હોય ત્યારે ઉપડતું, પણ જ્યારે વૈરાગ પામીને નીકળ્યો ત્યારે તેણે વગડામાં હાંડલીમાં ભાત રાંધીને ખાધે, ત્યાં એક કૂતરો આવ્યો તેણે ભાત ખાધા માટે મોઢું ગાલ્યું, ત્યાં માથું સલવાઈ રહ્યું, પછી તે ઉપાડીને ભાગ્યો, ત્યારે રાજા કહે જે 300 ઊંટનું બબરચી ખાનું તો એક કૂતરો ઉપાડી જાય છે, માટે ઓટલેથી આટલેથી ચાલે છે, પણ જીવ તો વિષયમાં બંધાઈ ગયો છે ને દેહ તો એક રોટલે જ રહે છે, બાકી સર્વ ફેલ છે, જીવા ઇન્દ્રિયનું બળ ઘણું છે, સ્ત્રીમાં ન લેવાય તો દેવનો દેવ છે ને નમસ્કાર કરવા યોગ્ય છે, પણ હરિભક્ત હોય ને દ્રવ્યમાં પ્રતીતિ આવી જાય છે, તે શું જે કિમિયાનો વિશ્વાસ આવે છે। વાત 121। સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે પ્રાતકાળમાં જે ક્રિયા કરે તે સાત્વિક થાય, માટે તે વખતે ભગવાન સંભાળવા અને સત્શાસ્ત્રનું વ્યસન રાખ્યા વિના તો જડતા આવી જાય છે, ને પ્રથમ લગ્ની હોય તેવી રહે નહીં ને પછી તો મૂળગી ન રહે, તે ઉપર વાત કરી જે વાવમાંથી ગાળ કાઢતા હતા ત્યાં સરમાંથી પાણી બહુ આવ્યું, પછી કહે જે હમણાં ગોદડાનો ગાભો ભરાવો એટલે ગાળ કાઢી લઈએ ને પછી ડૂચો કાઢી લઈશું, તે ગાળ કાઢીને ડૂચો લઈ લીધો ત્યારે ઘડોક પાણી નીકળ્યું ને સર બીજે વળી ગયું, એનું સિદ્ધાંત એ છે જે આપણે બીજે સર વળવા ન દેવી, બકરીના કોટના આંચળમાં દૂધ હોય નહીં, તેમ ભગવાન વિના બીજામાં કાંઈ સુખ નથી, માટે 2-3 વર્ષ સાધુનો જોગ ન થાય તો સત્સંગ ટળી જાય, માટે ખબરદાર નહીં રહો તો જેમ શેરડીનો છોતો ચૂસીને નાખી દે છે તેમ પાંચે વિષય આપણને ચૂસીને નાખી દેવા છે। મહારાજે સંતોને કહ્યું જે કોઈના ગળા ઝાલ્યા નહીં ને તમારા ગળા ઝાલ્યા, તે શું તમે અમારા બાપ માર્યા છે, પણ તમારા મોક્ષને અર્થે છે। વાત 122। સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે અને બુદ્ધિ તે કઈ, તો જેને આગળ સૂજે તે ડાયો, પણ લૂંટાણા પછી ભાગે તે ડાયો ન કહેવાય। મહારાજ દીર્ઘદર્શી એટલે બાઈ ભાઈની સભા નોખી કરી। વાત 123। સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ગૃહસ્થાશ્રમમાં રહે તેને પ્રજા થાય એમ રીતિ છે, ને આ તો મનુષ્યના દેહ ધર્યા છે, પણ સર્વ સંસ્કારી છે, સંસ્કાર ન હોય તો સત્સંગમાં આવાય નહીં। પીપલાણામાં ધાવણા છોકરાને સમાધિ થતી, તે શું જ એ સંસ્કારી હતા। વાત 124। સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આપણે કંઈ જાજુ જાણીએ નહીં, તે એક મત બાપડીને ઉભે માર્ગે તાપડી, તે શું જે શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું એ પાધરું છે, ફેર પડે તો દુઃખ થાય। આટકોટમાં સાહેબની સવારી જતી ને આણંદજી દિવાનનો ભાઈ પરે વાસે રીંગણીના ખેતરમાં ઝાડે ફરવા ગયો, તે પટેલ જાણે રીંગણા ચોરવા આવ્યો છે એમ જાણી તે નાગરના વાસામાં ભૂરું માર્યું, પછી તેણે સાહેબ આગળ રાવ કરી એટલે સાહેબે પટેલને તેડાવ્યો, ત્યારે પટેલ કહે મેં જાણ્યું જે રીંગણીનો ચોર છે, પણ તમારો મહેતો છે ને જાડે ફરવા બેઠો છે એમ જાણ્યું નહોતું, માટે માફ કરો। પછી સાહેબ કહે ઠીક કર્યું, એકના બે ભૂરા મારવા હતા ને મહેતાને ઠપકો દીધો જે તને બીજે ક્યાંય જગા મળી નહીં, તે ખાવાની રીંગણીમાં બેઠો, માટે શિક્ષાપત્રી પાળે તે વ્યવહારે પણ સુખી રહે। વાત 125। સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ખટરસ આળસ્યા ત્યારથી તાવડા ચડ્યા છે, માટે નિયમ રાખશે તેનું ઠીક રહેશે, કૃપાન સ્વામી ને મુક્તાન સ્વામી વચ્ચે અમે જમવા બેઠા હતા ત્યાં મહારાજ આવ્યા અને કહ્યું જે બે વાઘ વચ્ચે બકરી બાંધી છે. પછી વાત કરી જે પાતશાએ લવાને કાઢી મૂક્યો ત્યારે લવો બીજે ગામ ડોસીને ત્યાં છાનો રહ્યો. પછી બાદશાહને લવાનું કામ પડ્યું પણ લવો જડ્યો નહીં. પછી તો મુંજાણા ત્યારે કળા કરી જે પરગણામાં ઘરોઘર બકરું રાખવું ને દરરોજ 5 શેર ખવડાવવું ને તોલમાં સરખું રાખવું ને સરખું નહીં રાખે તેને ઘાણીએ ગાલીને તેલ કાઢશું. તે વાત ડોસીએ લવાને કરીને રોઈ ગયા જે હવે મારા એકના એક દીકરાને મારી નાખશે. ત્યારે લવાને દયા આવી એટલે કહે એમાં શું રોવો છો, બકરાને ખવડાવીને સાવ જ આગળ લઈ જજો. પછી ડોસી તો હંમેશા બકરાને ખવડાવીને સાવ જ આગળ લઈ જાય તો સાવ જ હુંક મારે એટલે બકરું શેરી કાઢે. પછી મહિનો પૂરો થયો ત્યારે બધાના બકરામાં ફેરફાર થયો ને ડોસીનું બકરું બરોબર થયું ત્યારે કહે આને ઘરે લવો છે એમ ગોતી કાઢે. એનું સિદ્ધાંત એ છે જે પંગતમાં જમવું પણ ધર્મશાળામાં વાતો વડે નિષેધ કરવો ને લાડવા ખાધા હોય તે બળી જાય ને જો પશ્ચાતાપ ન કરે કે જીવમાં બીક ન લાગે તો બરાબર નહીં રહે, અંતે ફેરફાર થઈ જશે એમ જરૂર જાણજો. હાલાર દેશમાં હોકારા કરે ત્યારે બાકરા રહે તેમ ગમે એટલું સત્સંગમાં વાવરતો હોય પણ આવી વાતો સાંભળ્યા વિના સત્સંગ રહે નહીં. મોરથી ચેતું એ વાત સળંગ સૂતર આવતી જાય છે. આ વાત બધી આગળથી ચેતવા ઉપર કરી છે, માથે મસ બેસવા દેવી નહીં.
મુક્તન સોહે સુંદરી સનકાદિક કે સાર જબ તબ દાગ લગાવહી કાજળ હાંડી હાર.
મોરથી જ આપણે તો એ માર્ગે ચાલવું જ નહીં.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 20 ત્યાગી સાધુ. વડતાલમાં બાપુજી પટેલને ઘરે શ્રી હરિએ સંતોની પંક્તિ કરીને ડંકા ભરી ભરી કંસાર પીરસ્યો. વાસુદેવ હરે થયા અને સંતોએ જમવાનું શરૂ કર્યું. તે વખતે શ્રીહરિ કહેવા લાગ્યા, સંતની સેવા કરવી તેમાં અમે મોટપ માનીએ છીએ. સંતની સેવા સમાન બીજું સુખકારક પદાર્થ જગતમાં નથી. સંતની સેવા કરીને માઇક પદાર્થ ઈચ્છે તે નરને પશુ જેવો પામર જાણવો. એમ કહીને શ્રીહરિ સંતોને સંબોધી કહેવા લાગ્યા, સંતના દાસ થઈને રહે ત્યારે સંતના ગુણ આવે અને ગુણ શીખે ત્યારે સંત કહેવાય. ખાલી સંતનો વેશ ધરવાથી ગુણ આવે નહીં. સંતો પણ ભેગા રહેતા હોય તેણે એકબીજાનો ભાર રાખવો અને એકબીજાના ગુણ શીખવા અને કહેવા, અવગુણ કોઈ રાખવો નહીં. જીવમાં કંઈ દોષ હોય અને સંત તેને દેખાડે તો તે તજી દેવો. પોતાના દોષ પોતાને દેખાય નહીં એવો જીવ માત્રનો સ્વભાવ છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ વગેરે દોષરૂપ જ છે. જેટલો આ જીવને દેહનો ગુણ છે તેટલો કુસંગ છે અને તેટલા જન્મ મરણ અને યમયાતના છે. માટે સ્વપ્નમાં પણ તેનો ગુણ ન મનાય તેનો વિચાર કરવો અને તે દોષ કોઈ દેખાડે તો રાજી થાય તેને સંત જાણવા. દેહના મમત્વથી રહિત થવું એ જ સંતનો પાકો પાયો છે. પોતાના ગુણમાં પણ દોષનું રૂપ જોવું એ જ સાચી સાધુતા છે. સાધુ થવું તે સાધન માત્રમાં કઠણ સાધન છે. જ્યારે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે ત્યારે તે સર્વોપરી સાધુ કહેવાય છે. ભેખ લીધો પણ દેશ દૂર રહી ગયો તેણે કરીને સાધુના ગુણ પણ અધૂરા રહે છે અને તેના પર મોટા સંત પ્રસન્ન થતા નથી. મોટા સંત રીજે ત્યારે સાચી સાધુતા આવે. સગળી બ્રહ્મ વિદ્યા સાચી સાધુતામાં સમાઈ જાય છે. બ્રહ્મ વિદ્યા વરી તેને સર્વોપરી સાધુ જાણવો. શ્રીહરિએ ભોજન પીરસતા પીરસતા આટલી વાત કરી. બ્રહ્મ વિદ્યા કહાવત જેતી સર્વોપરી સાધુ હોના તેતી. ઇતની કરી હરી બાત હી જેહા ભોજન પીરસત પીરસત તેહા. મેઘપુરમાં જન્માષ્ટમીના સમૈયા ઉપર આવેલા ભક્તોને શ્રી હરિએ શીખ દેતા કહ્યું, ઉપરથી રાખેલી સાધુતા કામ ન આવે, ઉપરથી અને અંદરથી બંને પ્રકારની જોઈએ તો મોક્ષ થાય, તે વિના મોક્ષ થતો નથી. નિર્દંભ પુરુષના દ્વારા મોક્ષનો માર્ગ શોભે છે, દંભી તો અધોગતિ જ પામે છે. નિર્દંભ સાધુના સંગથી જગતના બધા મેલ ધોવાઈ જાય, એવાના સંગે પણ જો અંતરનો મેલ ન જાય તો જાણવું કે તેને ભારોભાર કુસંગ થાય છે. મેલ રહે તેટલો કુસંગ અને તેટલું દુઃખ થયા વિના રહે નહીં. મોડા ગામમાં પૂરજનોનો ભાવ જોઈ શ્રીહરિ કહે, સંત અને હરિ વિના સત્સંગનો પટ કોણ આપે? નિર્લોભ, નિષ્કામ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ આદિક સંતના મહાગુણ છે અને મોક્ષ માટે અમૂલ્ય આભૂષણ છે. આ સંતના ગુણ ભવ બ્રહ્માદિક દેવતાને દુર્લભ છે, તેને કોઈ ઉપાયે આ ગુણ પ્રાપ્ત થતા નથી. સંતના અંગે રહેલા આ ગુણના આભૂષણ જે જન દેખે છે તેને ભગવાનનો રંગ ચઢે છે, તેનામાં રહેલો મોક્ષનો અંકુર પ્રગટે છે, ખપ પ્રગટે છે. ખપ હોય તેટલો અભ્યાસ થાય, ખપનો અંકુર ઉદય થાય તેવી વાત સંતને આવડે છે. સંવત 1863ની ચૈત્રવદ એકાદશીએ ધોરાજીમાં શ્રીહરિએ સંતોને વાત કરેલી તે મુક્ત મુનિએ સ્મૃતિમાં રાખી હતી. તેમણે કહ્યું, કામ ક્રોધ ત્યાગીમાં આવે તે પ્રગટ દેખાય, પણ લોભ પરમાર્થનું રૂપ લઈને આવે તે કોઈ જાણી ન શકે. ગુરુ અને દેવને માટે ત્યાગી દ્રવ્ય એકઠું કરતો હોય તો પણ દ્રવ્યરૂપ માયા આવી ત્યાં સુખ રહેતું નથી, તે એક એકમાં દોષ જોવા લાગે છે. માયા એકઠી કરતો હોય તે ઉપદેશ પણ એવો આપે કે આમાં ભગવાન રાજી છે, માયામાં દોષ તો છે જ, પણ ભગવાનને અર્પણ કરી દે તો દોષ નથી, એમ બોલીને ગુરુને દેવ માટે દ્રવ્ય માગે. પણ આ માયા તો હરિભક્તને ધર્માર્થે વાપર્યા વિના બંધન કરે છે, એમ વાવરે નહીં તે હરિભક્ત જ ન કહેવાય, તેણે માયાને લીધે સર્પ થવું પડે છે. ત્યાગી જ્ઞાન કથે, ધ્યાન ધરે, મન દઈને ગ્રંથ વાંચે અને માયા દ્રવ્યની અપાર નિંદા કરે, પિંડ બ્રહ્માંડને નાશવંત જાણે, પરંતુ અંતરમાં માયાની ઉમેદ રહેતી હોય ને માયા ભેગી કરતો હોય તો અવશ્ય તેનું ભૂંડું થશે, એમ શ્રીહરિ વાત કરતા ચાર ઘડી દિવસ રહ્યો ત્યારે ફરાળ કરીને લાલ વડની છાયામાં સભા કરી ને સાંજે આનંદ મુનિએ શ્રીહરિની આરતી ઉતારી. સંવત 1863 ચૈત્ર સુદ 12ના રોજ શ્રીહરિએ ધોરાજીમાં ચોરાશી કરી, પછી જૂનાગઢ પાસે વડાલ ગામે સંતોને વાર્તા કરી. વિમુખ જન ચાહે તેવું બોલે પણ સંતોએ પ્રસન્ન થકા સહન કરવું, સહન શક્તિ એ બધી મોટપમાં અધિક મોટપ છે. સાધુએ શુક સનકાદિકની રીતને ગ્રહણ કરવી, સાધુનો મુખ્ય ધર્મ નિર્માનીપણું છે, નિર્માન ધર્મ વિનાનો ત્યાગ ત્યાગીને શરમરૂપ છે, નિર્માની સંત દુર્લભમાં દુર્લભ છે, ભગવાનને તે અતિ પ્રિય છે, નિર્માનમાં અપાર મોટપ રહેલી છે. બીજાને ક્રોધ ચઢે એવું વચન સંત ક્યારેય બોલે નહીં, મુખથી કોઈનું ઘસાતું બોલવું નહીં, શાસ્ત્રની રીત શીખવી, શુક સનકાદિક બોલ્યા છે તે પ્રમાણે બોલતા શીખવું, શીખ્યા વિના આવડે નહીં, વાત કરવાની કળા તો વશીકરણ મંત્ર કહેવાય છે. નિર્માનીપણું રાખ્યા વિના જેટલી કસર રહી જાય છે તે દેખાઈ આવે છે, એમાં દંભ ઢાંક્યો રહેતો નથી, વિવિધ રસ મળે ત્યારે નિસ્વાદપણું છુપ્યું છુપાતું નથી, તેમજ કોઈ કુત્સિત શબ્દ બોલે ત્યારે નિર્માનીપણાની ખબર પડે, એમ નિર્લોભપણું, નિસ્નેહપણું, નિષ્કામપણું વગેરે તે પ્રસંગ પડે ત્યારે જણાયા વિના રહે નહીં. નિયમરૂપી કોટમાં રહેવું, સત્સંગરૂપી વહાણથી સ્વપચ સુધીના અનંત નર નારીઓ સંસાર તરી જાય છે, તો ભગવાનના યોગમાં આવેલા ત્યાગીની શી વાત કહેવી? જૂનાગઢમાં શ્રીહરિએ સંતોને બહુ વાતો કરી કહ્યું કે જે મનનું કહ્યું ન કરે તેને મોટા સંત જાણવા, વારે વારે સાવધાન રહે ત્યારે મનરૂપી શત્રુ ઓળખાય, દમ્યા વિનાના હાથીને ઘોડા જેમ ઉન્મત્ત હોય છે તેમ દમન વિનાનું મન પણ એવું છે, માટે તેને પકડવાની રીત શીખવી. હરિ ઈચ્છાએ પંક્તિમાં જે વસ્તુ ફરતી હોય તેનો વિચાર કરીને પોતાની ભૂખ પ્રમાણે લેવી, મન માગે તે માગીને લે અને મનને ન ગમે તે ન લે, એ સાધુ મનને વશ વર્તે છે એમ જાણવું. મુક્ત મુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી. શ્રીહરિ કહેતા કે ધન નારી જ્યાં સુધી ઉરમાં રહ્યા હોય ત્યાં સુધી કાચો ત્યાગી ગણાય, અંતર બહાર ત્યાગી થઈને રહે તે પાકો ત્યાગી ગણાય. ત્યાગીનું વર્તન સત્સંગમાં દર્પણ જેવું છે. પાકી સમજણવાળા સંસારના સુખને ઈચ્છતા નથી, સંસારના સુખનું વમન કરી નાખે ને પછી ઈચ્છે જ નહીં એવા ત્યાગીને સાચા ત્યાગી માનવા. વિષયો પ્રત્યે દશ ઇન્દ્રિયો ને અંતઃકરણમાંથી ઉલટી કરેલા અન્ન જેવો એ અભાવ રાખે છે. એક પણ ઇન્દ્રિયમાં રાગ હોય ત્યાં સુધી ત્યાગ કાચો છે. રામજી સંપ્રદાયમાં જે મુમુક્ષુ સંતો હતા તે દ્વારકા દર્શન કરીને પાછા ફરતા હતા ત્યારે શ્રીહરિનો યોગ થઈ ગયો. તે સંતોમાં કેટલાક શસ્ત્રબંધી હતા, કેટલાક બંદૂકો રાખતા. આનંદ મુનિના મંડળના સંતો તેમને મળ્યા, તે બધા પૂર્વ દેશના હોવાથી ભાવ થયો. સત્સંગની વાત સાંભળી શ્રીહરિને ભગવાન જાણીને રહી ગયા. શ્રીહરિને કહે, અમને પણ દીક્ષા આપો, તમને છોડીને અમે જવાના નથી. ત્યારે શ્રીહરિ કહે, તમે ભારે અડબંગી છો, વારે વારે ગાળો બોલો છો, ગાંજો લીલાગર પીવો છો, એકલા ચાલો છો, નારી સાથે બોલો છો, ધન મળે તો રાખો છો, હથિયાર રાખો છો, સ્વાદે કરીને અન્ન ખાઓ છો, અમારા સંત એવું કંઈ કરતા નથી. જડ ભરત શુક અને કપિલની પેઠે વર્તે છે, કોઈ મારે કે ગાળો દે તે સહન કરે છે, તેઓ ક્ષમારૂપી ખડગ અને ધીરજરૂપી ઢાલ અને બ્રહ્મચર્યરૂપી બંદૂક રાખે છે, નિર્માલ્ય દેખાય છે પણ નિયમથી શુરવીર છે અને નિયમરૂપી હથિયાર સર્વથી શ્રેષ્ઠ છે, શત્રુ માત્ર તેનાથી પરાભવ પામે છે. આવા શ્રીહરિના વચન સાંભળી પૂર્વ દેશના સંતોએ લોઢાના હથિયાર છોડી દઈને હરિવચનમાં પ્રેમ કર્યો, પોતાની કંઠી માળા ઉતારી દીધી. લોકો તે જોઈને આશ્ચર્ય પામી ગયા. શ્રીહરિનો પ્રતાપ જોઈ સર્વે પરમહંસ થઈ ગયા. મોટી મોટી જટાઓ ધારી હતી તે શ્રીહરિ મળતા ઉતારી દીધી. અગ્નિમાં બેસે છતાં બળે નહીં એવા સિદ્ધોએ પણ કેશ ઉતાર્યા. જળ ઉપર ચાલે અને ધારે તેમાં પ્રવેશ કરે એવાએ પણ જટા ઉતારી અને શ્રીહરિએ કહ્યું તે પ્રમાણે કરવા લાગ્યા.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 3/6/90 હેરિસબર્ગ. બાપાના પ્રાગટ્ય દિને પ્રાર્થના. પરમ પૂજ્ય સ્વામી શ્રી.
હે શાસ્ત્રીજી મહારાજ, હે યોગીજી મહારાજ, હે કાકાજી, હે બપ્પાજી, હે સાહેબ, હે સ્વામીજી. યોગી શતાબ્દી મંગલકારી તક, મંગલકારી પર્વ, આપે કૃપા કરીને અમને સૌને અદભુત સેવા સ્વરૂપે ઉજવવા માટે આપ્યું છે. અમને સૌને એવું ખૂબ બનાવો, તમારા ગમતા પ્રમાણે જ અમે એ સમય ઉજવીને તમારા અંતરની હાસ આશીર્વાદ લઈએ. હે બાપા, કેવું આપનું ભવ્ય દિવ્ય સ્વરૂપ! ગોંડલમાં બિરાજમાન હતા ત્યારે ભરેસા સાહેબે પ્રશ્ન પૂછ્યો, ત્યારે આપ એકદમ સહજતાથી બોલી ઉઠ્યા કે હે ભરેસા સાહેબ, સત્યુ સત્યુ 47 નથી, મહારાજ ગયા જ નથી, આપણે સૌ અક્ષર ધામમાં જ છીએ એવો નિરંતર માનો. ત્યારે ભાઈ આપને અજા ગયા સાહેબ એ પ્રશ્ન પૂછ્યો કે આપનું ગમતું શું છે? તો હે બાપા, આપે તરત જ જવાબ આપી દીધો કે નિર્દોષ બુદ્ધિ એ અમારું ગમતું છે, સમ સુરત ભાવની એકતાથી વર્તવું એ અમારી અનુવૃત્તિ છે, કોઈનો અભાવ ન લેવો, અવગુણ ન લેવો, સુહૃદ ભાવ વધારવો એ અંગે આપે ખૂબ વાત કરી. હે કરુણાનિધિ, સારંગપુરની ધરતી પર અંબાલાલ બકરીપુરવાળા સેવકે વાત કરી કે બ્રહ્મરૂપ કેમ થવાતો નથી, ક્યારે થવાય? ત્યારે ખૂબ આનંદમાં આવીને તમે તરત જમનો હાથ છતો કરીને સીધો આમ કરી દીધો. અંબાલાલભાઈને આપે કહી દીધું કે એક જ સેકન્ડમાં બ્રહ્મરૂપ થવાય. બધા અવાચક થઈ ગયા. તરત જ બધા સેવકોએ પ્રશ્ન પૂછ્યો કે તો વાર કેમ લાગે છે? આપે તરત જ ઉત્તર આપી દીધો, શાસ્ત્રીજી મહારાજનો મહિમા નથી, શાસ્ત્રીજી મહારાજની સાથે અંતરાય છે. આજના શુભ મંગલકારી દિવસે આપના ચરણાવિંદમાં એક જ પ્રાર્થના કરવી છે, નિર્દોષ બુદ્ધિ એ જ આપની સર્વોત્તમ સેવા છે, ગુણગાન ગાવા સુહૃદ ભાવ વધારવો એ જ આપની સર્વોત્તમ ભક્તિ છે, કોઈના તરફ નજર ન જાય, કોઈની માથાકૂટમાં પડીએ નહીં, કોઈના અભાવ ગુણની વાતો ન કરીએ, આંખ કાન જીભ તમારા ગમતામાં વર્તે એ જ અમારી સાધના છે. તો હે બાપા, અમને સૌ સેવકોને એવી નિર્દોષ બુદ્ધિ યુક્ત સેવા કરવાનું બળ આપજો. આપે સારંગપુરની ધરતી ઉપર કહ્યું હતું, એક યુવક વાતો બોલ્યો કે આજ તો મહારાજ દસમી પેઢી સુધી સત્સંગમાં રહેશે. ત્યારે ખૂબ આનંદ સભર રહીએ, હે બાપા આપે સરસ વાત કરી હતી કે આજ તો પહેલી પેઢી છે, બાપા અમે કેવા નસીબદાર, અમારા જેવા આ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. સાકાર બ્રહ્મનો સંબંધ, અમારું ભજન, અમારું સ્મરણ, અમારી સેવા, અમારું હલનચલન તમને એક સેકન્ડમાં ત્યાં પહોંચે. હે બાપા, આપના જ આજના પ્રાગટ્ય દિને આપના ચરણાવિંદમાં ત્રણ ભાવના, ત્રણ પ્રાર્થના મૂકવી છે. એ જલ્દી વહેલીમાં વહેલી તકે મૂર્તિમાન થાય તે માટે અમને સૌને ખૂબ બળબુદ્ધિ આપજો. હે સ્વામીજી, કરોડો જન્મથી અમારા સૌના હેવા છે, અમે એકદમ તરત જ ભૂલી જઈએ છીએ વતના પ્રથમ 27 પ્રમાણે કે ઇન્દ્રિયો અંતકરણના પ્રકાશક આપ છો. અમે એમ જ માનીએ છીએ કે અમે જોઈએ છીએ, અમે બોલીએ છીએ, અમે એમ જ માનીએ છીએ કે અમે સાચા છીએ, અમે સમજો છીએ, અમે સારા છીએ, અમે ગુનિયેલ છીએ, જે કાંઈ છીએ અમે છીએ એવી કોઈક નાલાયક ભાવના હોવાને કારણે હે સ્વામીજી, તમારો અપરંપાર મહિમા અમારા ચૈતન્યને વિશે ઠરતો નથી, તમારો સંબંધ નિરંતર તૂટતો જાય છે કે હે સ્વામીજી, અમને એવી બળ બુદ્ધિને શક્તિ આપો જેના ફળ સ્વરૂપે અમારો સેવક ભાવ ક્યારેય આપના ચરણાવિંદમાંથી વિખૂટો ન પડે. હે સ્વામીજી, દિલથી મનાવી દો દસે ઇન્દ્રિયોને ચારે અંતકરણના પ્રકાશક પ્રેરક આપ છો, કોટિકલ્પથી અમે અમારી રીતે જ વર્ત્યા છીએ, કોટિકલ્પથી અહંતાને મમતાના જાળામાં અમે બેઠા જ રહ્યા, અને એ અહંતાને મમતાની ચક્ષુઓથી અમે સૌને દેખતા રહ્યા, અભાવગુણ અને ભાવફેરમાં જતા રહ્યા. નિર્દોષ બુદ્ધિરૂપી તમારી સેવા નિરંતર થતી નથી, તો હે મહારાજ, હે સ્વામી, હે શાસ્ત્રી મહારાજ, હે યોગી મહારાજ, હે કાકાજી, હે બાપાજી, હે સાહેબ સ્વામીજી, હે ગુણાતીશ્વર, આજના શુભ મંગલકારી દિવસે અમને આટલી જ એવી એક બળબુદ્ધિને શક્તિ આપો જેના ફળ સ્વરૂપે અમારા સેવક ભાવ ક્યાં જાય છે એનું દર્શન અમને સહજ જાય, જેના ફળ સ્વરૂપે અમે તમારા ચરણાવિંદમાં પ્રાર્થના મૂકી શકીએ.
આત્મીય સમાજની જય જય જય.